ગંગાજી ના કિનારે શૃંગવેશપુર માં ગોહરાજ ની સાથે જ્યાં વૃક્ષ ને નીચે પ્રભુની વિશ્રામ સ્થલી હતી ત્યાં ભરતજીએ એના દર્શન કર્યા. એને નિહાળીને પોતાના મનની અંદરના જે ભાવો હતા, જે વ્યથાઓ હતી એ વ્યક્ત કરી કે મારા આટલા મોટા પ્રભુ કે જે મારા હૃદયની અંદર બિરાજવા વાળા બ્રહ્મભુવનના વાસી એને અહીંયા આગાડી વૃક્ષની અંદર વૃક્ષની નીચે આ ઘાસની પથારીમાં વિશ્રામ કરવો પડ્યો. અને એ વ્યથા ને પોતાની ભક્તિમાં ફેરવી, એ વ્યથાને પોતાના હૃદયમાં ધારણ કરીને પ્રભુના એ વિશ્રામ સ્થાનને વંદન કર્યા અને પોતાની જે કંઈ અંદરની ભાવનાઓ હતી વ્યક્ત કરતા કે જો ગવાહી જનની સકલ દે કે માતા પિતા પણ જેને આટલી સુંદર રીતે કાળજી રાખીને એની સંભાળ લેતા હતા, પ્રજાજનો પણ એટલા જ હૃદયના ભાવથી એને વાત્સલ્ય આપતા. એ રામને આજે તે એ ભગવાન હવે આ વનવાસની અંદર વનમાં પગે ચાલીને ફરશે.
કંદમૂલ ફલ ફૂલ આહારી
એમને પગલે પગલે વનની અંદર ચાલવું પડશે. બસ આ વ્યથા છે કે મારા પ્રભુ કોમલ છે, મારા પ્રભુ તો દરેકના હૃદયમાં બિરાજવા વાળા છે અને એ આજે આ જંગલના કાંટાળા કાંકડા અને પથ્થરવાળા માર્ગ ઉપર એમને ચાલવાનું. કંદ મૂલ ફલ ફૂલ આહાર અને શું એમને મારા ઠાકોરને અનેક સામગ્રી અંગીકાર કરાવાતી હોય અને એમને શું આ જંગલ જે કઈ મળે ફળ ફૂલ ખાવા પડશે, એનો આહાર કરવો પડશે. કેટલી દુઃખદ વ્યથાની આ ઘટના છે કે ભરતજી ના હૃદયને એ સ્વીકાર્ય નથી અને એને સહન કરવા માટે તૈયાર નથી, પણ છતાંય આવા મોટા પ્રભુ ન વનવાસ દુઃખ ન મમલે વનવાસ દુઃખ મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે મારા મારા રઘુનાથની મારા ભગવાનની મુખશ્રી એવી ને એવી છે, બિલકુલ પ્રફુલ્લિત. એને પાછું મુખશ્રી કહ્યું, પોતાના મુખની લક્ષ્મી પ્રસન્નતા એ જ મુખની લક્ષ્મી છે. પ્રસન્નતા વગરની મુખાકૃતિ એ દારિદ્ર્યની દુઃખ, જાણે કે ગરીબ હોય ગમે એટલો માણસ હોય લાચાર, જો કેટલો લાચાર થઈ ગયો છે, કયો ગરીબ જેવો લાગે છે, કેમ એના મુખની શ્રી નથી. મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે મારા રઘુનાથજીની મુખશ્રી એવી ને એવી જ છે વનવાસની અંદર પણ. સેજે કરમાય નથી, સેજે વિલય નથી, ફલ ફૂલ મન આ બધું આહાર કરે અને વનની અંદર ઉઘાડા પગે ફરવાનું. આપણે તો ઘરમાં ઉઘાડા પગે ફરવાનું હોય તો એક રસોડા સુધી જોઈએ જ, જમતા જોઈએ, પણ પ્રભુ આવી મોટી વૈભવવાળી સંપત્તિ હોવા છતાંય એ તો બ્રહ્મભુવનના વાસી છે, પણ છતાં આજે પગે ચાલીને ઉઘાડા પગે વનમાં, પણ એમાં કોઈ ક્લેશ નથી. ભરતજીની હૃદયની વ્યથા છે પણ પ્રભુ તો હસતા મોઢે કૈકેયીજીને પણ પ્રણામ કર્યા છે. જેણે વનમાં ધકેલ્યા બે વરદાન માગીને એના ચરણ સ્પર્શ કરીને આજ્ઞા લીધી કે માં હવે હું જઉં છું, તમે આજ્ઞા આપો છો. અને આમ પોતાના જીવનની આવેલી દુઃખ સુખની પરિસ્થિતિઓની અંદર સમાનતા, દુઃખે સ્વનું ઉદ્વિગ્ન મના સુખ દુઃખે સમય કૃત્વા, જે કઈ મળે એમાં આનંદ માત્ર આનંદ, અને ભગવાને ચરિતાર્થ કરી બતાવ્યું. કારણ સુખ ને દુઃખ તો એનું જ સર્જન છે, અને જે પ્રભુને આપણે ભજીએ છે એમાં સુખ, એમને સુખ દુઃખ માં સમાન ચાલતા આવડતું હોય, જીવતા આવડતું હોય, તો આપણે પણ એ પ્રભુના જીવનમાંથી એ જ બોધ લેવાનો કે સુખે સ્વનો ઉદ્વિગ્ન મના સુખે વિગત સ્પૃહ, આપણે પણ સુખે દુઃખે નભાવીને આપણા જીવન યાત્રાને પાર ઉતારવાની છે. ને તો દુઃખી થઈશું, હેરાન થવાનું, હાય હાય કરીશું, દુઃખ 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 કરીને રડવાનું. દુઃખને હાય હાય કરતા ભોગવવું એના કરતા હરી હરી કરતા ભોગવવી. દુઃખ તો રહેવાનું જ છે, ક્યાંય ખસવાનું નથી, જેટલું છે એટલું ત્યાં ને ત્યાં જ ઉભો રહેશે. પણ સુતા સુતા હરી 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 ભગવાનનું નામ દો, આપોઆપ સમય પસાર થશે, દુઃખ પૂરું થઈ જશે. ભગવાનના ની કથાને રોજ સાંભળતા આવીએ, રોજ એના પાઠ કરતા આવીએ, અને એમાંથી જો આટલું ના ના લઈએ અને વ્યથાના સમયે પાછા ઉપરથી એમ બોલીએ બવે વાંચ્યું ને બવે પારાયણ કર્યું તો આ દુઃખના દાડા જોવાના આવ્યા નથી, વાંચવું હવે, પાઠ બંધ કરી દો, શું લોણ કાઢ્યું, આમ એની ઉપર આક્રોશ આવેશ. પણ પ્રભુએ કઈ કઈ ઉપર પણ આવેશ કે આક્રોશ નથી ઠાલ્યો, માં જઉં છું. તો સુખ અને દુઃખની પરિસ્થિતિની અંદર સમાન રીતે ચાલવાનું શીખવે છે આ ભગવદ્ કથા. તમે પણ મારી માફક, પોતે ભગવાન હોવા છતાંય આ પરિસ્થિતિઓ ઝીલવાની આવે તો સામાન્ય માણસ તો એના સુખ જે પ્રારબ્ધ છે, જેના કર્મ છે એ પ્રમાણે એને ચાલ્યા વગર છૂટકો નથી, છતાંય પાછું ભગવાનની જોડે દાદાગીરી કરે, કેમ દુઃખ મોકલ્યું, હવે મંદિરમાં જવાનું છોડી દઈશ. આપણને કોઈક ધમકી આપે, ધમકી આપે તો આપણે એને જવાબ આપીએ, પણ ભગવાનને ધમકી આપવા જવા વાળા ઘણા હોય. પછી પ્રભુ આવી ઘોર પરિસ્થિતિની અંદર પણ પ્રસન્ન મન જીવન ની અંદર જઈ રહ્યા છે. ધીગ કઈ કઈ અમંગલ મૂલા, અરે એ કઈ કઈ ને ધિક્કાર છે, કોણ બોલ્યું, ભરતજી બોલ્યા છે. પોતાની સગી માએ આખી દુનિયાને દુખી કરી નાખી છે, ભલે દેખીતી દ્રષ્ટિએ દુખી થયો હશે આખો સમાજ, પણ તે વખતે પ્રજા દુખી થઈ, પણ પછી સુખ સ્વરૂપ રઘુબંશ મની મંગલ મોદ નિધાન, મંગલકારી છે, આનંદકારી છે. વનવાસની વ્યથા વેઠી તો રામરાજનું સુખ મળ્યું છે, અને રામરાજના સુખને આજે પણ વાગોળીએ છીએ. ભાઈ રામરાજ હતું, ભલે પેલા હંમેશા કષ્ટ વેઠીશું ને તો જ સુખના દાડા જોવાના મળશે, પણ પહેલેથી જો કષ્ટ માટે રડતા રહીશું તો આખી જિંદગી કષ્ટથી રડ્યા જ કરવું પડશે. તો આમ પ્રભુના જીવનમાંથી આપણે આટલો જ બોધ લઈએ, આટલો જ ઉપદેશ લેવાનો, બસ સુખ ને દુઃખ ની અંદર સમાન ચાલતા શીખીશું તો જ જીવન યાત્રા આપણી પરિપૂર્ણ થશે, નહીતર અધૂરી યાત્રામાં અને ક્યાંક દુઃખ ની અંદર કોઈક પોતાના જીવનને જ અંત લાવવાનો નિર્ણય લઈ લેતો. એટલું યાદ રાખજો, કોઈ પણ સમસ્યા આવે ને ત્યારે એ સમસ્યાને માટે એટલો બધો આઘાત સર્જાય કે પોતાની કે મારા અસ્તિત્વને હવે મિટાવી દેવું છે, આપઘાત કરવો છે. યાદ રાખજો, આપઘાત એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી, આત્મહત્યા એ સમસ્યાનો સાચો ઉકેલ નથી જ. એટલે ક્યારેય પણ આવો પ્રસંગ આવે ને ત્યારે ધીરજ રાખજો, અને વનવાસના પ્રભુના દુઃખને, હરિશ્ચંદ્રના જીવનના દુઃખોને યાદ કરીને પણ, હરિશ્ચંદ્રએ આત્મહત્યા કરી, સ્મશાનની અંદર જ હતા, રાજા હોવા છતાં એ ચેની ખીચડી જ ખાવી પડતી હતી, આત્મહત્યા કરી મારા આ દાડા જોયા એમ. ધર્મને માટે જેટલા ક્લેશ સહન થાય તો પણ સહન કરીને ક્યારેય પણ ભગવાનના માર્ગેથી, એ સુખ દુઃખના માર્ગેથી જીવનમાંથી નીચે ન ઉતર્યું.